તારીખ 2/9/1990 શ્રી સમયસર કળષ્ટિકા શ્લોક 2 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન.
પહેલા કળશમાં સમયસાર રૂપ નિજ પરમાત્માના વંદનનો નમનનો માંગલિક ક્રિયા પછી અહીં આચાર્ય ભગવાન આ બીજા શ્લોકમાં જીનવાણીની સ્તુતિ કરે છે. જીનવાણી પણ પૂજ્ય છે. આત્મજ્ઞાન આત્મભાન કરવાનું એક ઉત્કૃષ્ટ નિમિત્ત છે અને આત્મભાવ પ્રકાશવા માટે વાણી એક ઉત્કૃષ્ટ સાધન છે. અનંત ધર્મણસ્તત્વ પશ્યંતિ પ્રત્યગ આત્મન અનેકાંતમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશતામ. એક એક શબ્દનો છૂટો પાડીને અર્થ કરે છે, એને ખંડાન્વય સહિત અર્થ કહે છે. સદા ત્રિકાળ પ્રકાશ કરો, શ્યાદવાદમયી જીનવાણી છે એ જગતની અંદર સદાય પ્રકાશો એવી આચાર્ય ભગવાનની ભાવના છે કે શ્યાદવાદમયી જે જીનવાણી છે એ સદાય જગતની અંદર પ્રકાશમાન રહો. જો કે ક્યારે પણ એ વાણીનો અસ્ત તો થતો જ નથી, જગતમાં સદાય પ્રકાશમાન રહે છે અને એ મહાપુરુષોની ભાવનાનો પણ એક વિષય છે કે આવી વાણી સદાય જગતની અંદર પ્રકાશમાન રહો. નિત્યમેવ પ્રકાશતામ એનો અર્થ કર્યો છે. નિત્યમ એટલે સદાય, સદાય એટલે ત્રણેય કાળે, અનંત ભૂતકાળ, અનંત ભવિષ્યકાળ અને ચાલુ વર્તમાન કાળ. એ સદાય ત્રિકાળ પ્રકાશ કરો, પ્રગટ રહો એટલું કહીને નમસ્કાર કર્યા છે. એમ કહીને એ વાણીને પણ આચાર્ય ભગવાને નમસ્કાર કર્યા છે. એ કોણ છે અથવા કેવી છે તે વાણી? કે અનેકાંતમયી મૂર્તિ. અનેકાંતમયી, અનેકાંત કોને કહેવું? તો એનું સૂત્ર કયું લખ્યું છે અહીંયા રાજમલજીએ કે ન એકાંત ઇતિ અનેકાંત. જેમાં એકાંત નથી તેને અનેકાંત કહીએ. અંત એટલે ધર્મ. અહીંયા અંત શબ્દ છે એ ધર્મના સ્થાનમાં છે, ધર્મના અર્થમાં છે. એક ધર્મ નહીં પણ અનેક ધર્મ જેમાં એક સાથે છે. કોઈ એક ધર્મને કહેતા પણ બીજા ધર્મના અસ્તિત્વનો જેને સ્વીકાર છે એવા જ્ઞાનપૂર્વક, એવા અનેકાંતિક જ્ઞાનપૂર્વક જેની વાણી છે તેને પણ અનેકાંતમયી વાણી કહેવામાં આવે છે. ન એકાંત હોય તે અનેકાંત. અનેકાંત અર્થાત શ્યાદવાદ એટલે શું? કે એક ધર્મ કહેતા પણ શ્યાત એવું પદ ત્યાં લાગે છે. શ્યાત છે સંસ્કૃત શબ્દ છે મૂળ. શ્યાતનો અર્થ છે કોઈ એક અપેક્ષાથી, અમુક મર્યાદાથી, કોઈ એક દ્રષ્ટિકોણથી, એવો જેનો અર્થ થાય છે એને શ્યાત પદ કહેવામાં આવે છે. કાંતિભાઈ, આ શ્યાત એટલે શું? શ્યાદવાદ, શ્યાદવાદ શબ્દ તો બહુ પ્રચલિત છે. જૈન દર્શન શ્યાદવાદનું દર્શન છે એમ તો અન્ય મતીઓ પણ કહે છે કે એ શ્યાદવાદમય કહે છે બધી વાત. પણ એ પણ એમાં જ્યાં જે દ્રષ્ટિકોણ હોય તે, જે દ્રષ્ટિકોણથી, જે મર્યાદાથી, જે વિવિક્ષાથી, જે કહેવા ધારતા હોય તે પ્રકારથી એમ સમજે તો એ શ્યાદ સાચું છે. એકના બદલે બીજું સમજે તો એ શ્યાદ સાચું નથી. એમ છે હાથ લેવું. અનેકાંત અર્થાત સ્યાદ વાદ, વાદ એટલે માણી, વાદ એટલે કથન, જેમાં કોઈ એક દ્રષ્ટિકોણ રાખીને, કોઈ એક અપેક્ષા રાખીને મર્યાદિત રીતે કહેવામાં આવેલી વાત હોય તેને સ્યાદવાદ કહેવામાં આવે છે. તે મય અર્થાત તે જ છે સ્વરૂપ, જેનું એવું જેનું સ્વરૂપ છે એને અનેકાંતમયી મૂર્તિ અથવા સ્યાદવાદ રૂપ જીનવાણી કહેવામાં આવે છે. એવી છે સર્વજ્ઞની વાણી, એવી ઓમકાર ધ્વનિને પણ સ્યાદવાદમય જીનવાણી કહેવામાં આવે છે. મૂળ જીનવાણી તો દિવ્ય ધ્વનિ જ છે, સર્વજ્ઞની વાણી અર્થાત દિવ્ય ધ્વનિ છે એ જીનવાણી છે. ભલે તે અનક્ષરાત્મક છે તો પણ ધર્મસભામાં એટલે કે સમવ શરણમાં બેઠેલા સર્વજીવો દેવો દેવોની ભાષામાં, મનુષ્યોની 700 ભાષા એ 700 ભાષામાં, અને તિર્યંચોની પોતપોતાની ભાષામાં દરેકને સુસ્પષ્ટપણે અતિસ્પષ્ટપણે ભગવાન જે કહેવા કહે છે તે સમજાય છે. જોકે અહીંયા એ પ્રશ્ન થાય કે બધાને એક જ વાત સમજાય છે કે નહીં, એક કાળે બધાને જુદી જુદી વાત સમજાય છે. કોઈને 6 દ્રવ્ય સમજવાનો જિજ્ઞાસા છે એને 6 દ્રવ્યનું સ્વરૂપ સમજાય છે, જેને સ્યાદવાદ શું એમ સમજવાનો વિકલ્પ છે પ્રશ્ન છે એને એ સમજાય છે, જેને આત્મા શું એવી જિજ્ઞાસા થાય છે એને આત્મ સ્વરૂપ સમજાય છે. એમ બધાને જેને પોતપોતાની યોગ્યતા પ્રમાણે જે સમજવાની જરૂર છે, આવશ્યકતા છે, એ અનુસાર જે એને પ્રશ્ન ઉઠે છે એને દરેકને એવું ભાસે છે કે ભગવાન મને સમજાવે છે, આ પ્રકારે ભગવાન મને ઉત્તર આપે છે એવું એને સમજાય છે. અતિ સ્પષ્ટ સમજાય છે અને અત્યંત મધુર વાણી હોય છે. જગતમાં કંઠની મધુરતા મનુષ્યોને હોય છે, દેવોને હોય છે, પક્ષીઓમાં પેલા ટોકા કરે છે, કોયલ છે, મોર છે, એને હોય છે, પણ જગતમાં કોઈને એવી મીઠાશ ન હોય જેવી દિવ્ય ધ્વનિમાં અવાજની મીઠાશ હોય. એટલા સર્વજ્ઞ જેટલા તીર્થંકર જેટલા પુણ્ય કોઈને હોતા નથી. દેહનું પણ એવું પુણ્ય છે, વાણીનું પણ એવું પુણ્ય છે. દેહ પણ એવો પરમ ઔદારિક તેજસ્વી, મુનિદશામાં રોગથી ગ્રસિત હોય શરીર, એ કુદરતી પરિસહ છે, રોગ પરિસહ હોય, ઘણો રોગ તીવ્ર રોગ થયો પણ જ્યાં શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટ કરે પરમ ઔદારિક શરીર થઈ જાય, પરિસહ ચાલ્યો જાય, કોઈ પરિસહ રહે નહીં. ભગવાનને રોગ હતો અને દવા મંગાવી એ વાત ખોટી છે. ભગવાનને કેવળ જ્ઞાન કોઈ પણ, આ તો તીર્થંકર પરમાત્મા તીર્થંકર પ્રકૃતિના પુણ્યોદયને લઈને એ પણ ત્યાં તો પ્રકાશે છે, પણ કોઈ કેવળી સામાન્ય કેવળીને પણ કોઈ ઉપસર્ગ પરિસર કેવળ જ્ઞાનના સમયમાં રહેતો નથી. એટલે એમનો દેહ પણ એટલો તેજસ્વી, સ્વરૂપ સુંદર, બધા જ પ્રકારના અવયવ ઘાટીલા, નમણાશ જેને કહીએ, એટલી સુંદરતા એટલી તેજસ્વીતા, વર્ણ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે, કોઈ સુવર્ણ રંગે હોય, કોઈ શ્યામ રંગે હોય, કોઈ પીળા રંગે હોય, કોઈ લાલ રંગે હોય, કોઈ નીલમણીના રંગે હોય, જુદા જુદા રંગ હોય છે, પણ બધાનું તેજ એવું હોય છે કે જેના તેજ પાસે સૂર્ય અને ચંદ્ર હજારોની સંખ્યામાં હોય તો પણ ઝાંખા પડે એવું, જેનું શરીરનું તેજ હોય છે, શરીરની શોભા હોય છે, પુણ્યનો પ્રકાર છે, એવો જ વાણીનો પ્રકાર છે. એવી મધુર વાણી હોય છે કે સાંભળનાર ભવ્ય જીવોને કાનમાં સાક્ષાત અમૃતની ધાર થતી હોય એવી રીતે એને મીઠું લાગે છે. અને તેથી કરીને કોઈ જીવ ત્યાં હલતો નથી, ચલતો નથી, બીજી પ્રવૃત્તિમાં ઘોંઘાટમાં પડતો નથી, કોઈ ખાવું પીવું નિંદ્રા આદિ કાંઈ થતું નથી, એવી એકાગ્રતા થઈ જાય છે, ખોડાઈ જાય. ભગવાનની વાણી જ્યાં છૂટે ત્યાં ખોડાઈ જાય બધા, એવી મધુર વાણી અમૃતની ધાર થતી હોય કાનમાં, અને સાંભળ્યા જ કરીએ એવી મીઠાશી વાણીની હોય છે. શાદ એટલે ત્યાં પણ એમ કહે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ત્યાં પણ બીજા ધર્મ છે એમ કહેવાનો અભિપ્રાય છે, એમ લેવું. અનંત ધર્મ તો છે, તો અનંત ધર્મ કયા કયા એ તો બધા તો વાણી ભગવાનની વાણી ગોચર પણ નથી. જે વસ્તુનું સ્વરૂપ છે એ તો ભગવાનની વાણીમાં પણ પૂરું આવતું નથી. જે સ્વરૂપને કહી શકા નહીં તે પણ શ્રી ભગવાન. જો એટલે જો કહેવાય એટલું જ જો હોય તો એટલો એકાંત થઈ જાય છે. ન કહેવાય એવું પણ આમાં ઘણું છે, કહેવાય છે એથી અનંત ગુણ ન કહેવાય એવું વસ્તુનું સ્વરૂપ છે. અથવા ભગવાનની વાણી ભલે અતિ સમર્થ વાણી છે, જગતમાં કોઈની વાણી એટલી સમર્થ નથી, તો પણ એ વાણીની મર્યાદા છે, આત્મ સ્વરૂપ એવું છે કે એ વાણીની મર્યાદામાં પણ આવતું નથી. એટલું મહાન આત્મ સ્વરૂપ છે કે એ વાણી પણ ટૂંકી પડે છે, એ વાણી પણ ઓછી પડે છે, એ વાણીમાં પણ પૂરું કહેવાની શક્તિ નથી એમ કહેવું છે. અનંતમય ભાગે આવે છે. કેટલું ત્રિલોકસારમાં એ વાત છે ભાઈ, કે જેટલું હા ભગવાન આત્માની વાત છે, ના ના દરેકના આત્માની વાત છે, દરેકના, મારા આત્માની, તમારા આત્માની, સર્વના આત્માની આ વાત છે. કોઈ આત્માને ભગવાન બાદ કરતા નથી. અભવી હોય તો એમ કે છે કે આ બધા આત્માની આ વાત છે. જે પરમ પારિણામિક ભાવમાં લીધા એમાં પણ ભવ્ય અભવ્ય છે, અશુદ્ધ પારિણામિકમાં લઈ લીધા છે. ભવ્યત્વ અભવ્ય તો શુદ્ધ પારિણામિક ભાવ નથી, અશુદ્ધ પારિણામિકમાં લીધા છે. તો એ અશુદ્ધતાને બાદ કરીને સ્વરૂપ છે, અને એવું બધા જ આત્માનું સ્વરૂપ છે. કોઈ આત્મા એમાં બાદ, એક પણ આત્મા એમાં બાદ નથી. એને શું છે, જવાબ મળ્યો પણ એ વાતને એને પછી અંતરમાં મીંડવી નહીં, મેળવી નહીં. અને પ્રશ્નો પણ જીવ કરે છે, એ બધા પ્રશ્નો પોતા માટે કરતો નથી. આ એક તકલીફ છે, અથવા જીવની એ અસરળતા છે કે એ પણ બીજાને લક્ષ્યમાં રાખીને પ્રશ્ન વિચારે છે. એટલે એવું તીર્થંકર પુરુષ હતા, ગુરુદેવ પણ તીર્થંકર પુરુષ હતા. એમની વાણીમાં પણ એવો સાતિશય અતિશય હતો કે જેણે સાંભળ્યા જ કરીએ. ખરેખર છે અનંત તીર્થંકરથી પણ અધિક છે. જો જીવ ધર્મ લાભ પામે તો ભૂતકાળના અનંત તીર્થંકરોથી નથી લાભ પામ્યો એવો લાભ પામે, તો અનંત તીર્થંકરથી એને અધિક છે એવું ભાષા વિના રે નહીં. સુગાનીજીને ભાષ્યું છે, ભાષ્યું છે એટલું નહીં, એમણે વાણીમાં પણ એ પ્રકાશ્યું છે, પ્રસિદ્ધ કર્યું છે. એવી છે સર્વજ્ઞની વાણી અર્થાત દિવ્ય ધ્વનિ. આ અવસરે આશંકા ઉપજે છે, એટલે પોતે જ આશંકા ઉઠાવે છે ટીકાકાર પંડિતજી, કે કોઈ જાણશે કે અનેકાંત તો સંશય છે, અને સંશય છે તે મિથ્યા છે. અનેકાંત સંશય છે, એ વાત એમણે ત્યાંથી લીધી છે કે વેદાંતના એક પ્રખર જે શંકરાચાર્ય થયા, પહેલા શંકરાચાર્ય જેને આદ્ય શંકરાચાર્ય કહે છે, એ બહુ વિશાળ ક્ષેત્રવાળા હતા, જેને સંસ્કૃતની અંદર એમના સૂત્રો ઉપર ભાષ્ય લખ્યા છે, ટીકા કરે છે એને ભાષ્ય કહે છે. એ લોકો આપણે ટીકા કહીએ છીએ, એ લોકો ભાષ્ય કહે છે. અને ઉપનિષદના જે સૂત્રો છે વેદાંતના, એના ઉપરના ભાષ્યને બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય કહે છે, એ નામથી પ્રસિદ્ધ છે વેદાંતમાં. સંસ્કૃતની અંદર મોટા મોટા ગ્રંથોની અંદર ટીકા રચાયેલી છે, બહુ જ વિશાળ શ્લોક સમતો. એમણે વેદાંત ઉપરાંત અનેક ધર્મોનો ગ્રંથોનો અભ્યાસ કરેલો, સૂક્ષ્મ ગણો ને શક્તિ ગણી. એમાં જૈન દર્શનના શાસ્ત્રોનો પણ અભ્યાસ કરેલો અને એમાં સ્યાદવાદ રૂપિયા વાણીનો અભ્યાસ કરતા એમને ઘણો વિશાળ સૂક્ષ્મ હોવા છતાં સ્યાદવાદની ઘડ બેઠેલી નહીં. એટલે જૈન શાસ્ત્રો વાંચ્યા પછી એમણે એ બધા વાંચનનો સરવાળો માર્યો કે જૈન શાસ્ત્રોમાં જે સ્યાદવાદમય વાણી કહેવામાં આવે છે એમાં વસ્તુનું સ્વરૂપ ક્યાંય નક્કી જ થતું નથી, વાત ખીલે બંધાતી નથી, જેમ કે નિત્ય અનિત્યાત્મક વસ્તુ સ્વરૂપ કહેવામાં આવે છે. તો એક વસ્તુને તમે નિત્ય પણ કહો અને તેને અનિત્ય કહો, એક અનેકાત્મક વસ્તુ, એકને જ તમે અનેક કહો ને અનેકને જ તમે એક કહો, આમાં તો સ્વરૂપનો નિર્ણય જ થતો નથી, કાં એક કહો ને કાં અનેક કહો. તો એમણે એ વાત કાઢી કે સ્યાદવાદ હૈ સો સંશયવાદ હૈ. શું કહ્યું એમણે? સ્યાદવાદ હૈ સો સંશયવાદ હૈ, વસ્તુ કા સ્વરૂપ કા કોઈ ઠિકાણા ઇસમાં બેઠતા નહીં. આ સરવાળો મારેલો. એમાંથી શીખવા જેવું એ વાત છે કે ક્ષોભસમ તગડો હોય માટે આ વાત સમજાઈ જાય, એ વાતમાં કાંઈ માલ નથી. એની પાસે તો આપણા પંડિતોનો ક્ષોભસમ સાધારણ ગણાય, જ્ઞાનીઓનો ક્ષોભસમ સાધારણ ગણાય, ગયો એવો વિશાળ ક્ષોભસમ હતો. એટલે બહિર્લક્ષી ક્ષોભસમનો આ વિષય નથી એમ પણ એમાંથી આપોઆપ સિદ્ધ થાય છે. સત્સમાગમ તો હોવો જ જોઈએ મોક્ષોને, એ તો પહેલી વાત છે. પણ સત્સમાગમમાં પણ બહિર્લક્ષ રહે તો ન સમજાય, સત્સમાગમમાં પણ પરલક્ષ રહે તો ન સમજાય. પરલક્ષી જ્ઞાનમાં અગિયાર અંગને નવ પૂર્વની ઉત્કૃષ્ટ મર્યાદા ક્ષોભસમની છે, કરોડો શ્લોક છે, કંઠસ્થ કરી લઈએ તો પણ એ હોય પૂર્વ નવ ભણેલ પણ જો જીવને જાણ્યો નહીં, એ અંતર્મુખ થઈને જણાય છે, એ કોઈ પરલક્ષે જાણવાની ચીજ નથી. ત્યાં સુધી એને સર્વ અજ્ઞાન વાયખું સાક્ષી છે આગમહી. આગમ એને એમ કહે છે કે બધું અજ્ઞાન છે, એમાં જરાય જ્ઞાન નથી. એટલે ત્યાં વિષય સ્વલક્ષ અને પરલક્ષ ઉપર એનો આધાર છે એ વિષયને ગ્રહણ કરવાનો. કોઈ જાણશે કે અનેકાંત તો સંશય છે અને સંશય છે તે મિથ્યા છે, એમ કહીને જૈન દર્શનને ત્યાં મિથ્યાવાદી ઠરાવ્યું છે. તેનું આમ સમાધાન કરવું, એ શંકાનું એમ આ રીતે સમાધાન કરવું કે અનેકાંત તો સંશયનો દૂરકરણશીલ છે, અનેકાંત સંશયને ઉપજાવનાર તો નથી પણ ગમે તેવો સંશય હોય તો એને દૂર કરવાનો જેનો સ્વભાવ છે એવો અનેકાંતનો સ્વભાવ છે. અનેકાંત તો સંશયનો દૂરકરણશીલ છે અને વસ્તુ સ્વરૂપનો સાધનશીલ છે. અસ્તિ નાસ્તિથી બે સ્થાપ્યું, નાસ્તિમાં સંશયનો નાશ કરે છે અને અસ્થિમાં વસ્તુના યથાર્થ જીવ સ્વરૂપ છે એવા યથાર્થપણે વસ્તુને સાધે છે, સાબિત કરે છે એટલું ન કહ્યું પણ સાધે છે એ વસ્તુને, એવો અનેકાંત છે. એનું વિવરણ વિશેષ કરે છે કે કેવી રીતે વસ્તુના સ્વરૂપને સાધે છે. સાધવું એટલે પ્રાપ્ત કરવું, સાધવું એટલે પ્રાપ્ત કરવું, પ્રાપ્ત કરવું એટલે અનુભવ કરવો. વસ્તુ નહોતીને પ્રાપ્ત કરી એમ નથી, પણ હતી એનો અનુભવ નહોતો, માટે એનો અનુભવ કર્યો. એ અનુભવને પ્રાપ્તિ કહેવામાં આવે છે. અનુભવનું બીજું નામ પ્રાપ્તિ. અનુભવ કર્યો એમ કહો, પ્રાપ્તિ કરી એમ કહો, વસ્તુના સ્વરૂપને સાધ્યું એમ કહો. તો સ્યાદવાદમયી અનેકાંત વાણી છે એ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરાવે છે, અનુભવ કરાવે છે એમ કેવું છે. દેશના લુબ્ધિનો સિદ્ધાંત વિચારીએ તો કોઈ પણ જીવને જ્ઞાનીની વાણી સાંભળ્યા વિના સીધું આત્મજ્ઞાન થયું હોય એવું કદી બને નહીં. આ નિયમ છે. નહીતર તો ભગવાનની પ્રતિમા છે એ આત્મ સ્વરૂપને યથાર્થપણે દર્શાવનાર છે કે આવું આત્મ સ્વરૂપ છે. તો પણ એ દેશના લબ્ધિપૂર્વક હોય તો, નહીતર નહીં. એટલે વાણીનું જે માધ્યમ છે એ માધ્યમની મહત્તા શું છે એના પોતાના સ્થાનમાં એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી વાણી પ્રત્યેનો, જીનવાણી પ્રત્યેનો પૂજ્યભાવ જે સમજણપૂર્વક આવવો જોઈએ એ આવી શકે નહીં. ઓગે ઓગે ભલે જીનવાણીની પૂજા કરે કે મહિમા કરે, પણ એથી કોઈ પોતાને ગુણ થતો નથી. નહીં, ટેપ સાંભળીને પણ નહીં, ટેપ સાંભળીને તો નહીં પણ વિડીયો જોઈને પણ નહીં. તે દિવસે વિડીયો નહોતા, હવે તો વિડીયો થઈ ગયા છે. શું એ પ્રશ્ન ચાલ્યો હતો પૂજ્યબેનશ્રી પાસે કે આ દેશના લબ્ધિમાં પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ જોઈએ, તો એ પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ ન હોય ને એમની જ વાણી બરાબર ટેપમાં એવી જ નીકળે છે, કાંઈ ફેર નથી દેખાતો, એવો અવાજ એ જ પ્રકાર બધો જોવામાં આવે છે. તો એ દેશના લબ્ધિમાં નિમિત્ત થાય કે ન થાય, ન થાય, ગુજી પૂજી ગુરુદેવ પ્રત્યે ભક્તિ ઘટે છે એ વાત નથી, એમાં ભક્તિ ઓછી છે એ વાત એમાં નથી. તો બીજો પ્રશ્ન કાઢ્યો કે ચાલો એ તો ત્યાં દર્શન નથી એમના, ચેષ્ટા નથી દેખાતી. વાણી ચેષ્ટા સહિત હોય તો નિમિત્તત્વમાં વિશેષતા આવે છે, અને માત્ર વાણી હોય ને ચેષ્ટા ન દેખાતી હોય કહેનારની તો ત્યાં એટલું નિમિત્તપણું ઘટે છે, ઓછું દેખાય છે. તો વિડીયોમાં હવે એ વાત પણ આવી ગઈ કે ગુરુદેવના હાવ ભાવ બધું દેખાય, જે રીતે પ્રવચન કરતા હતા તે જ પ્રકારે સાક્ષાત ગુરુદેવની મૂર્તિ, જીવંત મૂર્તિ હોય એવું લાગે છે. તો એ દેશના લબ્ધિનું નિમિત્ત થાય કે ન થાય? ન થાય. આમાં છે શું વાત? વાત કોક રહસ્યવાળી છે. આ વાત કોઈ રહસ્યવાળી છે. જે સાક્ષાત પ્રગટ ચૈતન્ય છે એની જાગૃતિ છે, એ જાગૃતિપૂર્વકની જે ચેષ્ટા છે, અરે એનું જે અસ્તિત્વ છે, એની જે હયાતિ છે, એની જે વિદ્યમાનતા છે, એ એક બહુ મોટી વાત છે. ધર્માત્માની આ ધરાતળ ઉપર વિદ્યમાનતા છે એ બહુ મોટી વાત છે એમ કેવું છે. વિદ્યમાનતાના અભાવમાં અવિદ્યમાનતા જે હોય છે એ અવિદ્યમાનતામાં વિડીયો ફીડીયો કાંઈ દેશના લબ્ધિમાં કામ કરે એવું એમ છે. જીનવાણી સાક્ષાત હોય તો ભગવાનના સમોસરણમાં સાક્ષાત નહીં, એ પણ દેશના લગ્ન શાસ્ત્ર તો એમ કે છે. આચાર્યોના શાસ્ત્રો છે એ જીનવાણી કહેવાય છે, એ પણ નહીં. એના કરતા તો હજુ અવાજ હજી વધારે પ્રભાવશાળી છે. શબ્દો લખાયેલા છે એના કરતા અવાજનો પ્રભાવ વધારે છે. એ નથી તો આ તો ક્યાંથી જ હોય? આ તો એનાથી ઓછું નિમિત્તત્વ છે એની અંદર. દેશના લબ્ધિ થઈ હોય તો એક યોગ્યતા છે, ચાર લબ્ધિમાં એક યોગ્યતા છે. એ દેશના લબ્ધિ થઈ હોય તો, અથવા બીજી રીતે કહીએ તો, પ્રત્યક્ષ વાણી સાંભળીને સંસ્કારિત થયો હોય આત્મા, તો સંસ્કાર ગ્રહણ કર્યા હોય તો સંસ્કાર ઉગે છે અંદર આત્મામાંથી, એ વાત છે. સંસ્કાર નો ગ્રહણ કર્યા હોય તો અનંતવાર સમૂહ શરણમાં ગયો છે. સમૂહ શરણમાં પ્રત્યક્ષ જિનેન્દ્રની દિવ્ય ધ્વનિ પણ અનંતવાર સાંભળી છે. એથી કોઈ એને પૂર્વનો યોગ કામ લાગી જાય કે પહેલા તો જ્ઞાની મળી ગયા હતા એમ છે નહીં. મયા તારે એને કેટલું ગ્રહણ કર્યું એના ઉપર બધો આધાર છે. ગ્રહણ ન કર્યું હોય તો મળ્યું ન મળ્યું બધું સરખું છે. પછીની વાત છે, એ પહેલાની વાત. એટલે દેશના લબ્ધિમાં વાણીની વાત લીધી છે, જિનેન્દ્ર પ્રતિમાની વાત નથી લીધી. શું ને, એટલા માટે એને સમ્યક દર્શનનું ગૌણ પણ એ નિમિત્ત કહ્યું છે, મુખ્ય પણ એ નિમિત્ત કહ્યું છે એમ શાસ્ત્રમાં એ વિધાન છે. અને એ સમજી શકાય એવી વાત છે. અનેકાંત એક વ્યાખ્યા કરે, ન એકાંત ઇતિ અનેકાંત. જે એક ધર્મને માત્ર કહેનાર નથી પણ અનેક ધર્મને કહે છે એને અનેકાંત કહે છે. તો કે વાણી તો ક્રમથી જ એ વાણી આવે છે, એમાં તો એક ધર્મ કહેવાય છે. જ્યારે નિત્યતાને કહે છે ત્યારે અનિત્યતાનું કથન બીજા ક્રમમાં આવે છે, એક સાથે આવતું નથી. તો કે એવી અપેક્ષા જ એમાં રાખી છે એને સ્યાત નિત્ય છે એમ કહેવાય છે. આત્મા સ્યાત નિત્ય છે, આત્મા સ્યાત અનિત્ય છે એમ સ્યાત શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવે છે. અને સ્યાત શબ્દનો પ્રયોગ ન કર્યો હોય તો પણ ત્યાં અધ્યારપણે સ્યાત શબ્દ રહેલો છે એમ સમજવા યોગ્ય છે. એ રીતે સ્યાદ વાત છે એમ સમજવું. અહીંયા એ કહ્યું કે એવી જે અનેકાંતમય વાણી છે તે બધા સંશયને દૂર કરનારી છે, એવો જેનો સ્વભાવ છે. અને વસ્તુના અનેક ધર્મ સ્વરૂપ વસ્તુને સાધે, અનુભવ કરાવે, પ્રાપ્ત કરાવે, એવો જેનો સ્વભાવ છે, એવું જેમાં નિમિત્તત્વ છે. આ નિમિત્તત્વ વાણીમાં સમ્યક જ્ઞાન પૂર્વક જ આવે છે. જ્યાં સુધી સમ્યક જ્ઞાન ન થાય ત્યાં સુધી વાણી ગમે તેવી વક્તૃત્વ શક્તિવાળી દેખાતી હોય, ફર્સ્ટ ક્લાસ ઓરેટરી જેને કહેવામાં આવે, તો પણ એમાં એ નિમિત્તત્વ હોતું નથી. શાસ્ત્રો અનુસાર કથન હોય તો પણ એ નિમિત્તત્વ એમાં હોતું નથી. નિમિત્તત્વ નામનો વાણીનો એક ધર્મ છે, એને સમ્યક જ્ઞાન સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એમ જાણવું. અને એ વાણી ભલે અજ્ઞાનીની વાણી કરતાં બહુ ઓછી હોય, ઊણી દેખાતી હોય, સાધારણ દેખાતી હોય, ઓછી શક્તિવાળી દેખાતી હોય, બહુ વાક્ચાતુર્યવાળી ન દેખાતી હોય, અને અજ્ઞાની વિદ્વાનની વાણી ઘણી વાક્ય ચાતુરવાળી દેખાતી હોય, તો પણ જ્ઞાનીની વાણીમાં એ નિમિત્તત્વ છે અને અજ્ઞાનીની વાણીમાં એ નિમિત્તત્વ નથી એમ જાણવું. એ રીતે જ્યાં કૂવામાં જ નથી ત્યાં અવાડામાં આવવાનો સવાલ ઊભો થતો નથી. એ વખતમાં પૂજ્યબહેનશ્રી પાસે એક હિન્દી ભાષી વિદ્વાને એ પણ પ્રશ્ન કર્યો હતો કે અમે તો ગુરુદેવ પાસેથી જે સમજ્યા છીએ કહીએ છીએ, તો પછી અમારી વાણી નિમિત્ત થાય કે ન થાય એ પ્રશ્ન જ નથી. અજ્ઞાન દશામાં રહેલા કોઈ જીવની વાણીથી
બીજા જીવને સમ્યક દર્શન આત્મદર્શન થાય એવું કદી બની શકતું નથી, ત્રણેય કાળે બની શકતું નથી. એ વિષયનું થોડું સ્પષ્ટીકરણ. દંશણ મૂલો ધમ્મો એના પાછળના થોડા સ્પષ્ટીકરણમાં એ વિષય લીધો છે કે અહીંયા વાણીની અંદર વિશેષતા શું છે, નિમિત્તત્વ શું છે, કે જે ફક્ત એક સમ્ય જ્ઞાન સહિતપણામાં જ હોય છે અને બીજે ક્યાંય હતું
એ ગુણ રૂપે કહેવામાં આવે છે. કોની વાત કરી? એકને એક સત્તાધારી પદાર્થની વાત કરવામાં આવે છે. અભેદપણે કહેવાય છે ત્યારે તે દ્રવ્યપણે કહેવાય છે, ભેદપણે કહેવાય છે ત્યારે તે ગુણપણે કહેવાય છે. એ બહુ ચોખ્ખી સ્પષ્ટતા છે, એકદમ સ્પષ્ટ છે, બહુ સમર્થ વ્યક્તિ છે એમ કહેવાય છે. એવું અનુમાન છે લોકોનું કે પંચાધ્યાયી જે સંસ્કૃતમાં લગભગ 1800 શ્લોકનો ગ્રંથ છે એમની રચના છે એમ કહેવાય છે. કોઈને ખબર નથી કોની રચના છે, પણ એમનું જે સામર્થ્ય છે એ જોઈને એ વાત કરવામાં અનુમાન કરવામાં આવે છે. એમના ઉપર અનુમાન ઢળે છે, લોકોનું બહુ ચર્ચા કરે છે. દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે, દ્રવ્ય સામાન્ય અધિકાર એ પૂર્વાર્ધ છે અને દ્રવ્ય વિશેષ અધિકાર એ એનો ઉત્તરાર્ધ છે. એમાં દ્રવ્યાનુયોગની અને અધ્યાત્મની, સમ્યક દર્શનની અને સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકાની, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની આપસમાં વ્યાપ્તિ, સમવ્યાપ્તિ, વિષમવ્યાપ્તિ એ બધી ખૂબ ખૂબ ચર્ચા કરે છે. ઉપયોગની, લબ્ધની ભાવનાની બધી ખૂબ ચર્ચાઓ કરી છે અને સૂક્ષ્મ ચર્ચાઓ કરી છે. શું કહે છે? આનું નામ અનેકાંત છે. એક જ સત્તાને ભેદપણે પણ કહેવાય, તે જ સત્તાને અભેદપણે પણ કહેવાય. એક જ પદાર્થને બે રીતે કહેવાય, બે રીતે નહીં પણ અનેક રીતે કહેવાય, એનું નામ અનેકાંત છે એમ કહેવું છે. આનું નામ અનેકાંત છે. વસ્તુ સ્વરૂપ સત્તા ભેદપણે, વસ્તુ સ્વરૂપ અનાદિ નિધન આવું જ છે. વસ્તુનું સ્વરૂપ અનાદિ આદિ નથી, જેની એને અનાદિ કહે. અનિધન જેનું નિધન એટલે મૃત્યુ નથી, જેની જેનો જન્મ નથી અને જેનું મૃત્યુ નથી એને અનાદિ નિધન કહેવામાં આવે છે. અપ્રત્યય બંને શબ્દને લાગુ પડે છે. કહે છે કે વસ્તુનું સ્વરૂપ અનાદિ અનંતપણે આવું છે, કોઈનો સહારો નથી. કોઈનો સહારો નથી એ એમના મૂળ શબ્દો છે. શું સહારો શબ્દ એ ઢુંઢારીમાં એમણે પ્રયોગ કર્યો છે. એનો જેવો જોઈએ એવો બીજો ગુજરાતી કે હિન્દી ભાષામાં શબ્દ મળ્યો નથી, એટલે હિન્દીમાં પણ સહારો રાખ્યો છે. હિન્દીમાં સહારો વપરાય છે કે ઢુંઢારીમાં વપરાય છે? બેમાં. હિન્દીમાં તો સહારો શબ્દ છે, ગુજરાતીમાં નથી. સહારો એટલે આધાર. આપણે નથી કહેતા છે કાંઈ આનો, કાંઈ કોઈ આને સહાય કરે એમ છે, કોઈ આનો સહારો છે. કોઈ એનો સહારો નથી એટલે કે કોઈ એનું કારણ નથી. વસ્તુનું સ્વરૂપ અકારણપણે આવું છે એમ કહે છે. આખું દ્રવ્યનું સ્વરૂપ સ્થાપી દીધું ત્રણ લીટીમાં, એટલે એમ કહેશે કે આ છદ્મસ્તની વાણી છે. હજી તો મુનિરાજ પણ નથી, પણ જ્ઞાની ચોથા ગુણ સ્થાને હોય તો પણ તેમની વાણી સર્વજ્ઞ સ્વભાવ અનુસારીણી છે. શું? જેમ કે એક બીજો દ્રષ્ટાંત લઈએ. કાલે એક પ્રશ્ન આપણે ચાલ્યો હતો કે વિશ્વ કોને કહેવાય. આ પહેલા કળશમાંથી જે ચાલ્યો હતો કે છ દ્રવ્યને વિશ્વ કહેવાય છે, તો છ દ્રવ્ય કોના જ્ઞાનનો વિષય છે? આકાશ અનંત ક્ષેત્રવાળું છે, કાળાણુઓ અસંખ્યાત છે, રૂપી ધર્મસ્તિકાય પણ લોક પ્રમાણ છે, લોક પ્રમાણ ક્ષેત્રવાળું. અધર્માસ્તિકાય પણ લોક પ્રમાણ ક્ષેત્રવાળું છે. જીવ અને પૂતગળો એ લોકની બહાર જતા આવતા નથી. આ તો કેવળ જ્ઞાન સિવાય દેખાય નહીં, છતાં જે કેવળ જ્ઞાનમાં દેખાયું તે શ્રુત જ્ઞાનમાં પ્રતીત રૂપ થઈને, પ્રતીતિ સહિત જે જ્ઞાન શ્રુત જ્ઞાન છે, સર્વજ્ઞ સ્વભાવની, પોતાના સર્વજ્ઞ સ્વભાવની પ્રતીતિ સહિતનું જે શ્રુત જ્ઞાન છે, એ શ્રુત જ્ઞાનની વાણીમાં છ દ્રવ્યની પ્રતીત સહિત જે અભિવ્યક્તિ આવે છે, એ વાણીને પણ સર્વજ્ઞ સ્વભાવ અનુસારની વાણી કહેવામાં આવી છે. તો કે કેમ કે એક વચનમાં જે સર્વજ્ઞ કહે તે છદમસ્ત કહી શકે છે. વિશ્વમાં છ દ્રવ્યો છે એમ કહેનાર સર્વજ્ઞ છે, એમ કહેનાર જ્ઞાની છે, તો એમની પણ વાણીમાં આખું વિશ્વ આવી ગયું. ભલે પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ રૂપે જ્ઞાનમાં છે, પરોક્ષ રૂપે કેવળ જ્ઞાનમાં પણ એમને પોતાને પોતાના સ્વભાવની પ્રતીત છે. કેવળ જ્ઞાન મુખ્ય નયના હેતુથી વર્તે છે એમ કહે છે, તેથી એમની વાણી પણ સર્વજ્ઞ અનુસારીની છે, માટે એ વાણી માન્ય કરવા જેવી છે, સત્કારવા જેવી છે, પૂજવા જેવી છે, માન્ય કરવા જેવી છે, આદરવા જેવી છે, આદરણીય છે. એ રીતે અકારણપણે જેને કોઈ કારણ નથી, શા માટે આવું ભેદપણું અને અભેદપણું એક જ પદાર્થમાં છે, એક જ સત્તામાં છે, અનાદિ અનંત કે એનું કોઈ કારણ નથી, એ વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુનો સ્વભાવ, એને કોઈ કારણની જરૂર નથી. એટલે તો એ સૂત્ર આપ્યું કીધું બહેનશ્રીએ કે દ્રવ્ય તેને કહેવાય કે જેને કોઈ બીજાને સાબિત કરવા, હે, બીજાની જરૂર રહેતી નથી, એને સિદ્ધ કરવા માટે બીજાની જરૂર નથી, અકારણ પણ એમ જ છે, કોઈનો સહારો નથી. તેથી અનેકાંત પ્રમાણ છે, તેથી અનેકાંત છે, એ સંશય એમાં કાંઈ નથી, બરાબર વિશેષપણે માન્ય થઈ શકે એવી વાત છે, એવો એ વિષય છે, એમાં શંકાને કોઈ સ્થાન રહેતું નથી. તેથી અનેકાંત પ્રમાણ છે. હવે જે વાણીને નમસ્કાર કર્યા તે વાણી કેવી છે? જે વાણી, જે જીનવાણીને નમસ્કાર કરીએ છીએ, જે વાણીને પૂજીએ છીએ, એ વાણી કેવી છે? સમ્યક દ્રષ્ટિ તો વંદનિકને પૂજનિક છે એમ નહીં, એની વાણી પણ વંદનિકને પૂજનિક છે એમ કહે છે. વાણીની પૂજનીયતા છે ત્યાં. પ્રત્યગાત્મનઃ તત્ત્વમ પશ્યંતિ, કે સર્વજ્ઞ વિતરાગ, પ્રત્યગાત્મનઃ એટલે સર્વજ્ઞ વિતરાગ, તેનું વિવરણ કે પ્રત્યક અર્થાત ભિન્ન ભિન્ન, ભિન્ન ભિન્ન અર્થાત દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મ રહિત એવો છે જે આત્મા, ભિન્ન આત્મા જીવ દ્રવ્ય જેનો તે કહેવાય છે, તેને પ્રત્યગ આત્મા કહેવામાં આવે છે. પ્રત્યગનો અર્થ ભિન્ન કરીને ભિન્ન આત્માને કહેનારી, શુદ્ધ આત્માને કહેનારી, દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મના સંબંધ રહિત આત્માને કહેનારી વાણી તેને પ્રત્યગ આત્મન, ભિન્ન આત્માને કહેનારી વાણી કહેવામાં આવે છે. વાણીમાં તો ઘણી વાત છે, એમાં દ્રવ્યકર્મની વાત આવે તો જેટલા દ્રવ્યકર્મ કહેવા યોગ્ય છે એ બધા કહેવાય છે ભગવાનની વાણીમાં, ભાવકર્મની અંદર પણ જે કથન ગોચર છે તે બધા કહેવાય છે, અને નોકર્મ શરીરાદિની પણ આખો વિસ્તાર, લોકનો વિસ્તાર આવી જાય છે, અને કર્મમાં કર્મના ભોગ્ય સ્થાનો, કર્મના ફળ, એની ઉદ્દીના બધી એની અવસ્થાઓ આવી જાય છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળા ધર્મો પણ બધું એની અંદર કાંઈ બાકી રહેતું નથી. છતાં પણ આત્માને કહેનારી છે એમ કહે છે. એ એમ સૂચવે છે કે સમસ્ત વિસ્તારનું કેન્દ્ર સ્થાન એક શુદ્ધ આત્મા છે, અથવા જે સર્વથી મહિમાવંત છે, સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એ સર્વોત્કૃષ્ટ પદાર્થનો મહિમા રાખીને એને દર્શાવવા માટે એ બધો વિસ્તાર કરવામાં આવ્યો છે. એટલે કે છે કે સર્વજ્ઞ વિતરાગ તેનું સ્વરૂપ સર્વજ્ઞ વિતરાગનું સ્વરૂપ, પ્રત્યેક આત્મન તત્વ એટલે ભિન્ન આત્માનું સ્વરૂપ, તેની પશ્યંતી એટલે અનુભવનશીલ છે. તેને કહેનારી છે એમ ન કહ્યું, દેખનારી છે, દેખાડ અનુભવ કરનારી છે, અથવા અનુભવ થવામાં નિમિત્ત છે એવી છે, અનુભવનશીલ છે, જેનો સ્વભાવ અનુભવ કરવાનો છે, જેનો સ્વભાવ અર્થ કરવાનો છે એમ ન કહ્યું, જેનો સ્વભાવ ભાવાર્થ ખોલવાનો છે એમ ન કહ્યું, જેનો સ્વભાવ નયાર્થને પ્રકાશવાનો છે એવું ન કહ્યું. અહીંયા રાજમલજીની આ વિશેષતા છે કે અનુભવ પ્રધાનતાથી જ બધી વાત કરે છે, એટલે બધી વાતને ગૌણ કરીને અનુભવની વાત લઈએ છીએ. અનેક જગ્યાએ એક આ ગ્રંથની વિશિષ્ટતા છે કે દરેક જગ્યાએ અનુભવ પ્રધાન વાત કરી છે. બીજો અર્થ થતો હોય તો પણ અનુભવ પ્રધાન અર્થ કરે છે. કહે છે કે તેનું સ્વરૂપ, વાણીનું સ્વરૂપ એવું છે કે તે શુદ્ધાત્માના ભિન્નાત્માના અનુભવનશીલ છે. ભાવાર્થ આમ છે, એમાંથી પાછો ખુલાસો કરે છે કે કોઈ વિતર્ક કરે કે દિવ્ય ધ્વનિ તો પુદ્ગળાત્મક છે, અને અચેતન છે, પુદ્ગળાત્મક હોવાથી તે અચેતન છે, અને અચેતનને નમસ્કાર નિષેધ્યા છે. આગળ તો તમે કહી ગયા પહેલા કળશમાં કે ચેતનને નમસ્કાર, નમઃ સમય સારાય, તો સમયસારમાં ક્યાં વાણી આવી? તો કે નહીં, સમયસારમાં વાણી આવે છે, અમારા સમયસારમાં વાણી આવે છે. એ શ્યાદપદ છે, ત્યાં શું, ત્યાં શ્યાદપદથી નમસ્કાર છે, એટલે ત્યાં વાણીને નમસ્કાર છે એ વાતનો નિષેધ નથી એમ લેવું, ભલે તે અચેતન હોય તો પણ. એમ તો ભગવાનની કૃત્રિમ પ્રતિમા છે તે અચેતન છે, તો એ નમસ્કાર એને નિષિદ્ધ છે કે નહીં? એને નમસ્કાર નિષિદ્ધ નથી એમ છે. વાત તો બધી ઘણી છે, જ્યાં તુજ પાદ પંકજ જ્યાં થયા તે ધૂળીને પણ ધન્ય છે. એ ધૂળને નમસ્કાર કરે છે, એ આસનને નમસ્કાર હો, એ ગામને નમસ્કાર હો, એ સ્થળને નમસ્કાર હો. એ તો આપણે સોનગઢમાં ગુરુદેવ નથી, છતાં પણ કે એ સ્થાનનો મહિમા કેમ છે કે ત્યાં એમનો નિવાસ થયો, એટલે એ બધું ધન્ય થઈ ગયું, એક એક પરમાણુ પણ ધન્ય થઈ ગયા, એવો વિષય છે એ તો. શું કહે છે કે આ વાણી એટલા માટે એને નમસ્કાર કરે છે કે વિતરાગ સ્વરૂપી જે પૂર્ણ આત્મતત્વ છે એ સ્વરૂપને દર્શાવનારી વાણીથી જેને એવું સ્વરૂપનું જ્ઞાન નથી એ જ્ઞાન ઉપજવાનું કારણ એક બને છે. અને એ વાણી વિના કોઈને જ્ઞાન ઉપજ્યું એવું જગતમાં બન્યું નથી એમ કહે છે. પાવે નહીં ગુરુ ગમ વિના એહી અનાદિ સ્થિત એમ લીધું, એ ગુરુની વાણી વિના કોઈ પામે એ જગતમાં કોઈ દી બનતું નથી, એટલે એનું જે મહત્વ છે એ સ્થાપ્યું છે અહીંયા. તો પ્રશ્ન શું નહીં, એટલે શું છે કે એ પોતે તો જ્ઞાન લઈને આવ્યા હતા, ત્રણ જ્ઞાન લઈને આવ્યા હતા, એમને આત્મજ્ઞાન ઉપજવાનું બાકી નહોતું. જે પૂર્વભવથી જ આત્મજ્ઞાન લઈને મનુષ્યપણે જન્મે છે એને તો વાણી આત્મજ્ઞાન થયા પહેલાં મળેલી છે, એ વાણી એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પહેલાં એ વાણીનો યોગ થયેલો છે, એટલે અત્યારે એ વાતની આવશ્યકતા રહેતી નથી એમ. તો શાસ્ત્રથી ન થાય એમ આપણે લીધું, હમણાં ભાઈનો પ્રશ્ન એ તો કે આ શાસ્ત્રથી જ્ઞાન થાય કે ન થાય, તો કે ન થાય, પણ ગુરુદેવને થયું છે, શ્રીમદજીને થયું છે, તો શાસ્ત્રથી થયું છે, તો કે એ સંસ્કાર લઈને આવેલા હતા. જયારે ઋષભદેવ આદિ તીર્થમ કરો તો આત્મજ્ઞાન લઈને આવેલા હતા, સંસ્કાર લઈને આવ્યા ત્યાં સુધી તો હજી અજ્ઞાન દશા છે. તો પણ સંસ્કારિત આત્માને કોઈ પણ ગતિમાં, ચાર ગતિમાં, નારકીમાં ક્યાં છે સાક્ષાત્વાણી? સાતમી નારકીમાં કોણ નિમિત્ત થાય? ત્યાં નથી ભગવાનની પ્રતિમા, નથી કોઈ સમ્યજ્ઞાની નિમિત્ત થાય એવું, છતાં સ્વયં થાય છે સંસ્કાર. તિર્યંચને કોણ નિમિત્ત થાય છે? સ્વયંભૂ રમણ સમુદ્રમાં અનેક તિર્યંચોને જ્ઞાન થાય છે, સંસ્કાર લઈને ગયા છે. સંસ્કાર લઈને જાય છે એને કોઈ ગ્રંથની, કોઈ નિમિત્તની, વાણીની ત્યાં પછી અપેક્ષા નથી, એ વસ્તુ પહેલાં પ્રાપ્ત થઈ ગઈ છે એને, એટલે ત્યાં લેવામાં આવે છે. એટલે અહીંયા તો બીજો તર્ક ઉઠાવ્યો છે કે કોઈ વિતર્ક કરે કે દિવ્ય ધ્વનિ તો પૂતગળાત્મક છે, દિવ્ય ધ્વનિ છે એ તો પૂતગળ પરમાણુની રચના છે, અચેતન છે, અચેતનને આગળ આપે નમસ્કાર નિષેધ્યા છે, તેનું સમાધાન કરવાને માટે આ અર્થ કહ્યો કે વાણી સર્વજ્ઞ સ્વરૂપ અનુસારીણી છે, એવું માયના વિના પણ ચાલે નહીં. આ એક વાત બહુ મહત્વની નાખી છે આ શ્લોકની ટીકામાં. આ એક બહુ મહત્વની વાત નાખી છે કે આ વાણી સર્વજ્ઞ સ્વરૂપ અનુસારીણી છે, સર્વજ્ઞ સ્વભાવને અંતરમાં સ્પર્શીને નીકળેલી વાણી છે એમ કે છે. એ વાણીનું બેકગ્રાઉન્ડ શું છે, પશ્ચાદભૂમિ શું છે, પાર્શ્વભૂમિ શું છે, કઈ ભૂમિમાંથી ઉગેલી છે, કે અનંત ગુણ નિધાન એવું જે સર્વજ્ઞપણું, એનો આધાર લઈને, આધાર લઈને કહેવું શું, જે જેના પુરુષાર્થની એના ઉપર ભીસ લાગી છે, સર્વજ્ઞ સ્વભાવ ઉપર ભીસ મારીને નીકળેલા વચનો છે, માટે એ વચનો પણ પૂજ્ય છે એમ કહે છે. જ્યાં સુધી વિતરાગ સર્વજ્ઞ સ્વભાવ ઉપરની ભીંસ લાગતી નથી ત્યાં સુધી જીવને રાગરૂપ કષાય ઉપરની ભીંસ હોય છે. કષાયનું એકત્વ, રાગનું એકત્વ, એ કષાયની ભીંસમાંથી નીકળેલી અજ્ઞાનીની વાણી ગમે એવી વાકચાતુર્યવાળી હોય તો પણ એમાંથી કોઈને આત્મજ્ઞાન થવાનો સંસ્કાર પણ પડે નહીં ને આત્મજ્ઞાન પણ થાય નહીં. બેનું બેકગ્રાઉન્ડ જુદું જુદું છે, એકની ભીંસ આ બાજુની છે, એકની ભીંસ આ બાજુની છે, એકની ભીંસ અકષાય સ્વભાવ ઉપરની છે, બીજાની ભીંસ કષાય રૂપ રાગ ઉપરની છે. તો એનો પુરુષાર્થ અવળો સવળો કામ કરે છે, માટે વાણીની અંદર બહુ મોટો તફાવત છે. જે રણકાર જ્ઞાનીની વાણીમાં હોય એ રણકાર અજ્ઞાનીની વાણીમાં કદી આવે નહીં, કેમ કે એને પદાર્થ દર્શન નથી. એક બહુ સરસ દ્રષ્ટાંત ધર્મદાસજી ક્ષુલ્લકે સમ્યજ્ઞાન દીપિકામાં આપ્યું છે કે અંધારી રાતે કોઈ એક ચોર કોઈના મકાનમાં ચોરી કરવા માટે ચડ્યો. પહેલા તો એવું હતું ને, બારી કોઈ હવા ઉનાળો હોય, પંખા હતા નહીં, ઉનાળો ગરમી થતો હોય, બારી ખુલ્લી રાખે ને સૂઈ જાય, બારણું તો બંધ કરે, ખડકી બંધ કરે, પણ બારીઓ ખુલ્લી રાખે હવા આવે એટલા માટે. તો ત્યાં કોઈ સાધનથી ચડી જાય, એને કોઈ કૂતરો જોઈ જાય છે, કૂતરો માંડે છે ભસવા. એ કૂતરો જ્યારે ભસે છે ત્યારે બીજી શેરીનો કૂતરો એનું ભસવું સાંભળીને એને ખ્યાલ આવી જાય છે કે આ જે ભસે છે કોઈ ચોરને જોઈને ભસે છે, એટલે એ પણ એવું જ ભસે છે. બેના ભસવામાં કાંઈ ફેર નથી, અવાજ જોવો તો, સ્ટાઇલ જોવો તો, પ્રકાર જોવો તો, છતાં બેના ભસવા ભસવામાં મોટો ફેર છે. એક પ્રત્યક્ષ ચોર જોઈને ભસે છે, એને જે ભાસ ભાવ ભાસીને જે ભસે છે, એવો વગર ચોર દેખાય જે ભસે છે એ રણકારેમાં આવતો. બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે. એમ જેને અંતરમાં પદાર્થ દર્શન છે, અનંત ગુણ નિધાનમાં જેની તન્મયતા થઈ છે ને એનો આસ્વાદ આવે છે, પરિણતિમાં એનો આસ્વાદ આવે છે, એમાં અનુભવમાં જે કલમ બોળીને લખે છે શાસ્ત્ર, એ ચીજ જ્યાં નથી ત્યાં એ ગમે તે લખે તો એ બીજાનું જોઈ જોઈને નકલ કરે છે. નકલમાં અસલ નથી, અસલમાં નકલ નથી, એ પરિસ્થિતિ છે. આ વસ્તુના સ્વરૂપને જોઈને આ કહેતા હતા કે અંદરમાં અદ્ભુત થી અદ્ભુત કોઈ ચૈતન્ય હીરો છે, વાણીથી કહેતા નથી, આશ્ચર્ય વ્યક્ત કરીએ છીએ. વાણીથી કહી શકાતું નથી, ફક્ત એનો આશ્ચર્ય વ્યક્ત કરીએ છીએ, એમ સમજવું. પરમાત્મા જ છે. પરમાત્મા શું? પરમાત્મા જ છે એવું જે સમજે છે એને માર્ગ પ્રાપ્તિ નિકટ છે, એને એવું ન જેને ભાષે એને માર્ગ પ્રાપ્તિ વિકટ છે. એક નિકટ છે ને એક વિકટ છે, આટલો ફેર છે. એ લીધું શ્રીમદજીએ 223 પત્રની અંદર. પરમા જ્ઞાની તો પરમાત્મા છે. પરમાત્મા શું કહેવા? સુગાનીજી એ તીર્થંકરથી અધિક કયા, એક તીર્થંકરથી નહીં પણ અનંત તીર્થંકરથી અધિક કયા પરમાત્મા શું કહેવા? એમ છે, એ ભક્તિને પણ હદ નથી, એમ કહે છે. એ ભક્તિને પણ હદ નથી એવી અભેદ ભક્તિ તે અમર્યાદિત ભક્તિ છે, એવી અભેદ ભક્તિ છે, એને અભેદ ભક્તિ કહે છે. શ્રીમદજી કહે છે કે એવી ધર્માત્માની વાણી એ સર્વજ્ઞ સ્વરૂપ અનુસારીણી છે, એ હું માયના વિના પણ ચાલે નહીં. સર્વજ્ઞ સ્વભાવને અંતરમાં સ્પર્શીને નીકળેલી વાણી, એ સર્વજ્ઞ સ્વરૂપને અનુસરીને નીકળેલી વાણી હોવાથી સર્વજ્ઞ સ્વરૂપ અનુસારીણી છે, એવું માયના વિના પણ ચાલે નહીં. તું ન માનતો એ નહીં ચાલે, એમ કહે છે. અહીંયા એ વાણીને એમ નહીં માનતો એ નહીં ચાલે, એમ કહેવું છે. તેનું વિવરણ કે વાણી તો અચેતન છે, એની અમને ખબર છે કે વાણી તો અચેતન છે. તેને સાંભળતા જીવાદી પદાર્થોનું સ્વરૂપ જ્ઞાન જે પ્રકારે ઉપજે છે તે જ પ્રકારે જાણવું કે વાણીનું પૂજ્યપણું પણ છે. આ એક વચન છે રાજમલજીનું, એ થોડું રહસ્ય ગર્ભિત છે. જરા ઊંડાણ આ વિષયનું ઘણું છે, અહીંયા વિશેષ ઊંડાણ છે. કેમ કે અહીંયા વાત બાધા ભારે લખી છે કે જે પ્રકારે ઉપજે તે પ્રકારે જાણવું. એમાં શું જાણવું? કયો પ્રકાર? જે પ્રકાર એટલે કયો પ્રકાર ને કેવો પ્રકાર? આ વિષય થોડો મહત્વનો છે, વિશેષ સમજવા યોગ્ય છે. આજે સમય થઈ ગયો છે. કાલે દેવ શ્રી શ્રીમંત ભગવાનનો જય.